તારીખ 30/12/1997 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 569 ઉપર પૂજ્યભાઈ શ્રીનું સેવન બેલગોલામાં પ્રવચન.
શ્રીમદ રાજચંદ્ર પત્ર 569 પત્ર નું મથાળું છે. શ્રી સત્પુરુષોને નમસ્કાર. આ પત્ર લખવાનો જે હેતુ છે એ પત્રના અંતે એમણે સ્પષ્ટ કરેલ છે. સ્વવિચાર બળ વધવાને અર્થે શાને માટે પત્ર લખ્યો છે? સ્વવિચાર બળ વધવાને અર્થે. સ્વવિચાર બળ એટલે આત્મવિચાર બળ. કોઈનો આત્મા નહીં, સ્વ એટલે પોતાનો આત્મા. એ સંબંધીનું વિચાર બળ વધે એટલા માટે આ પત્ર લખ્યો છે. હું તો પોતાને માટે લખ્યો છે એમ કે તમને વાંચવા અર્થે લખ્યો છે, પણ મેં સ્વવિચાર બળ વધવાને અર્થે લખ્યો છે. એટલે કૃપાળુ દેવને પોતાને આત્મવિચારનું બળવાન પણ થાય એવા ઉદ્ગારો એ સંબંધીના વચનો આ પત્રમાં રહેલા છે. શ્રી સત્પુરુષોને નમસ્કાર. સત્પુરુષ એટલે સતનો જેણે સાક્ષાત્કાર કર્યો છે એવા આત્માને સત્પુરુષ કહે છે. પુરુષ એટલે અહીંયા સ્ત્રી પુરુષનો ભેદ નથી. પુરુષ નામ આત્મા. પુરુષાર્થ હોરવે તે પુરુષ. પુરુષાર્થ સ્ફૂર્ણ આવે અને પુરુષાર્થ આત્મકાર્ય સાધે તે પુરુષ. શાસ્ત્રમાં એક જાતની પરિભાષા છે. અને પુરુષ હોવા છતાં પણ શુભાશુભમાં રોકાય અને આત્મિક પુરુષાર્થ ન કરે તો એને નામર્દ પણ કહે છે. શાસ્ત્રમાં એને નામર્દ કહે છે. ક્લીબ ક્લીબ શબ્દ છે સંસ્કૃતમાં. એમ આનંદ ઘનજી રહ્યું છે કે તમે જેને જીત્યા એવા જે પરિણામો વિભાગ પરિણામોને તમે જીત્યા એ પરિણામો એ મને જીત્યો છે. પુરુષ કિસો મુજે નામ. તો પછી મારું નામ પુરુષ કેવી રીતે ગણવું? ભગવાનની સ્તુતિ કરતા એવી રીતે ગાયું છે. ભલે સ્ત્રી હોય પણ જો એ પુરુષાર્થ કરે
બરાબર
અને સત પ્રગટ કરે, સતનો સાક્ષાત્કાર કરે તો તે સત્પુરુષ છે. કોણ છે? તે સત્પુરુષ છે. અને સત્પુરુષોને નમસ્કારમાં એ બધા આવી જાય છે. જે આત્મા હોય, ચાહે તે પુરુષ હોય, ચાહે તે સ્ત્રી હોય, ચાહે તે નપુંસક હોય, પણ જો પુરુષાર્થ પ્રગટ કરીને આત્મ સાક્ષાત્કાર કરે તો તે સત્પુરુષ છે. અને એ સર્વ સત્પુરુષને, ત્રણેય કાળવર્તી સત્પુરુષોને નમસ્કાર કર્યા છે. એ એમના પુરુષાર્થને નમસ્કાર છે. એમણે જે આત્મગુણ પ્રગટ કર્યો એને નમસ્કાર છે. હવે એક સિદ્ધાંત કહે છે કે સર્વ ક્લેશ છે અને સર્વ દુઃખથી મુક્ત થવાનો ઉપાય એક આત્મજ્ઞાન છે. શું કહેવું છે? સંસારના સર્વ પ્રકારના દુઃખથી અને ક્લેશથી છૂટી જવા, મુક્ત થવાનો ઉપાય એક જ છે, અને તે આત્મજ્ઞાન છે. તો એ આત્મજ્ઞાનની કિંમત કેટલી? જેમાં જન્મમાંના દુઃખ ન થાય, મૃત્યુના દુઃખ ન થાય, કોઈના મૃત્યુ જોઈને દુઃખ થાય તે પણ ન થાય, કોઈ પણ પ્રકારની આધિ વ્યાધિ ઉપાધિ, કોઈ પણ પ્રકારનો ક્લેશનો દુઃખ ન થાય, એવું કોઈ જ્ઞાન હોય તો તે આત્મજ્ઞાન છે. આત્મજ્ઞાન છે એટલે આત્માનો અનુભવ થાય એવું જ્ઞાન તે આત્મજ્ઞાન છે. કેમ કે અહીંયા અનુભવ જ્ઞાનને જ જ્ઞાન કહ્યું છે. અનુભવ જ્ઞાનથી નિવેડો છે, જાણવા માત્રથી નિવેડો નથી. સર્વક્લેશથી અને સર્વ દુઃખથી મુક્ત થવાનો ઉપાય એક આત્મજ્ઞાન છે, અને તેથી એની કિંમત જગતના કોઈ પણ પદાર્થ સાથે સરખાવી શકાય એવી નથી. એવો કોઈ જગતમાં પદાર્થ નથી કે બધા દુઃખથી મુક્ત કરાવે, એવો કોઈ પદાર્થ નથી. ત્યારે પ્રશ્ન થાય, આ પત્ર છે ને એ પ્રશ્નો ઉઠાવ્યા વગર પ્રશ્નોના ઉત્તર રૂપે છે એમ કહીએ તો ચાલે. કે જો આત્મજ્ઞાનથી સર્વ દુઃખ અને સર્વ ક્લેશથી મુક્ત થવાતું હોય તો એ આત્મજ્ઞાન કેવી રીતે કરવું, કેવી રીતે થાય? તો કે વિચાર વિના આત્મજ્ઞાન થાય નહીં. વિચારનો અર્થ અહીંયા શું? વિચાર એટલે શું? આત્મકલ્યાણનો વિચાર. શેનો વિચાર? જેને આત્મકલ્યાણનો વિચાર થાય તેને જ આત્મજ્ઞાન થાય, જેને આત્મકલ્યાણનો વિચાર ન થાય તેને આત્મજ્ઞાન ન થાય. એટલે પાયામાં વાત આત્મકલ્યાણના ભાવનાની છે, એને અહીંયા વિચાર શબ્દથી કહ્યું છે. ત્યારે પ્રશ્ન એ થાય કે વિચાર તો આવે છે પણ કઈ કામ થતું નથી. આ બધાની આ ફરિયાદ છે. જે જીવો સત્સંગ કરે છે એને તો આત્મકલ્યાણનો વિચાર છે, આત્મકલ્યાણનો વિચાર છે, છતાં કઈ કામ તો ચાલતું નથી, થતું નથી, એનો અફસોસ થાય છે, તો પણ કામ થતું નથી, તો એનું શું કારણ? પ્રશ્ન ઉઠે એનો ઉત્તર સીધો આપે છે. આવો પ્રશ્ન અહીંયા ઉઠે તે પ્રશ્નનો ઉત્તર જ આપેલો છે એમ સમજી લે. કે અસત્સંગ તથા અસત્પ્રસંગથી જીવનું વિચાર બળ પ્રવર્તતું નથી એમાં કિંચિત માત્ર સંશય નથી. શું કહે છે? વિચાર હોવો એક વાત છે, વિચાર બળ હોવો એ બીજી વાત છે. વિચાર આવીને ચાલી જાય એથી શું છે? એ વિચારની પાછળ ફોર્સ હોય તો જ વિચારનું અમલીકરણ થાય. વિચારનું અમલીકરણ ક્યારે થાય? કે વિચારમાં બળ હોય તો, નહીતર તો વિચાર આવીને ચાલ્યો જાય છે, વિચાર આવીને ચાલ્યો જાય છે. એ વિચાર બળ નથી. એટલા માટે પ્રશ્ન એ ઉઠે કે વિચાર બળ શું કરવા નથી? તો એનો ઉત્તર છે કે અસત્સંગનું કારણ છે અને અસત્પ્રસંગનું કારણ છે. અસત્સંગ એટલે સત્સંગ સિવાયના બધા પ્રસંગો તે અસત્સંગ છે. જીવ વિશેષપણે અસત્સંગમાં રહે છે અને તેથી તેની અસર ઝીલે છે. શું કરે છે? સંઘની અસર એને થયા વગર રહેતી નથી. એવી જ કોઈ યોગ્યતા છે આ ભૂમિકાની કે સંઘની અસર થયા વિના રહે નહીં. જો કુસંગમાં જાય તો કુસંગની અસર થાય, અસત્સંગમાં જાય તો અસત્સંગની અસર થાય. અને તેથી સત્સંગમાં જે વિચારો આવ્યા આત્મકલ્યાણના, એ વિચારોનું બળ ઉત્પન્ન થતું નથી, પ્રવર્તતું નથી, એટલે ઉત્પન્ન થતું નથી. એક તો અસત્સંગમાં જીવીએ છે, બીજું અસત પ્રસંગની રુચિ છે. અસત પ્રસંગ એટલે શું? કે સંસારના જેટલા કોઈ પ્રસંગો છે એ બધા અસત પ્રસંગો છે. ક્યાંય આત્મા નથી, ક્યાંય આત્મા નથી. પછી તે શુભ પ્રસંગ હોય કે તે કોઈ અશુભ પ્રસંગ હોય, ક્યાંય આત્મા નથી. અને એ અનાત્મ પ્રસંગ એને અહીંયા અસત પ્રસંગ કયા છે. અને એની રુચિ છે જીવને, જીવ એમાં રોકાય છે, એટલે એને આત્મવિચાર, આત્મકલ્યાણનો વિચાર બળવાન થતો નથી, બળ પકડતો નથી. વિચાર આવે છે પણ વિચાર છે એ બળ પકડતો નથી, આનું આ કારણ છે. આ તો વાત થઈ આ વાક્યોનો અર્થ કરવાની. આપણે સ્વાધ્યાય પદ્ધતિ એવી હોવી જોઈએ કે આપણે આમ કરીએ છીએ કે નહીં એ જોતા જોવો. આપણે અસત્સંગમાં કેટલા રહીએ છીએ, અસત પ્રસંગની રુચિ રહે છે કે કેમ, રહે છે તો કેવી રીતે છે, આ બધો આ વચનોના નિમિત્તે આપણને ઊંડો વિચાર ચાલવો જોઈએ. તો પોતાની જાતનું ઇન્વોલ્વમેન્ટ થાય. શું થાય? તો પોતાની જાતનું ઇન્વોલ્વમેન્ટ થાય, એટલે સ્વલક્ષી વિચાર બળ ઉત્પન્ન થાય. નહીતર આત્માને આમ થાય, આત્માને આમ થાય, જાણે કોકના આત્માને થતું હોય એવી રીતે આ બધું સમજાઈ જાય. સમજાય બરાબર, પણ પોતાનું એમાં કાંઈ કામ ચાલે નહીં. સમજણ અનુસાર જે કામ થવું જોઈએ એ કામ કેમ થતું નથી, કે પોતાની જાતને જીવ અંદર સામેલ કરતો નથી, ભેળવતો નથી, ઇન્વોલ્વ કરતો નથી, એટલે કામ થતું નથી. નહીતર સત્પુરુષોના આવા વચનો એ રામબાણ જેવા વચનો છે. કેવા છે? રામબાણ જેવા વચનો. મળદા બેઠા થાય. રામનું બાણ ખાલી નહોતું જોતું, એમની પાસે ધનુષ્ય વિદ્યા સર્વોત્કૃષ્ટ હતી. એમણે નિશાન તાક્યું એટલે રામબાણ ત્યાં જાય જ, એને જાય જ તે, પાછું વળે નહીં. એમ જીવ જળના સંગથી, અનાત્માના સંગથી, જળ જેવો મળદા જેવો થઈ ગયો છે. એમાં ચેતન પૂરે એવી વાત છે. મળદામાં ચેતનને પૂરી દે પૂરે અને મળદું બેઠું થાય એવા વચનો છે. ક્યારેક જીવ પોતાની જાતને અંદર સામેલ કરે. મારા આત્માને આત્મજ્ઞાન નથી, મને એની કિંમત આવી છે કે નહીં, કિંમત આવી હોય તો મને આત્મકલ્યાણનો વિચાર અને સત્સંગ એનું સાધન, સત્સંગ તેનો એ કારણનું પણ મૂલ્યાંકન આવવું જોઈએ. જો આત્મજ્ઞાનનું મૂલ્યાંકન થયું હોય તો આત્મજ્ઞાનના કારણનું પણ મૂલ્યાંકન સાથે સાથે થવું જોઈએ, તો મૂલ્યાંકન સાચું થયું છે. નહીતર બરાબર નથી. અને અસત્સંગ અને અસત પ્રસંગ એ પોતાના પરિણમનમાં, પોતાના જીવનમાં જે સમય પસાર થાય છે એની સાથે મેળવે, તેલી કરે. કેવી રીતે ચાલે છે મારું પરિણમન? વિચાર બળ કેમ ચાલતું નથી? વિશ્વાસ આવે, ખાતરી થાય એવી વાત છે, અનુભવ સિદ્ધ થયેલી વાત છે. એટલા માટે જે પોતાના અનુભવ સાથે મેળવે એને કહેનારનો અનુભવ સમજાયા વિના આવીએ કે કહેનાર જરૂર અનુભવી પુરુષ છે એમ ચોક્કસ માલુમ પડે. વાસના એટલે શું? વારંવાર અસત્સંગમાં જવાનો ભાવ, અસત પ્રસંગમાં રહેવાનો ભાવ, તો એનો વિચાર બળ નહીં પ્રવર્તે. આત્મકલ્યાણનો વિચાર આવશે પણ વિચારમાં બળ નહીં હોય, અને બળ નહીં હોય તો કામ નહીં થાય, અમલીકરણ જ નહીં થાય. અમલીકરણ વિચારનું અમલીકરણ વિચાર બળથી જ થાય, બીજી રીતે થાય નહીં. બહુ સીધી સાદી વાત છે. ત્યારે કહેશે કે એના માટે શું કરવું હવે? આ સિદ્ધાંત સાહેબો એમાં પોતે વજન આપ્યું છે કે આ જે વાત કરી છે એમાં કિંચિત માત્ર સંશય નથી, એટલે એમાં સંશયની જગ્યા નથી, શંકા ઉઠાવવાની જગ્યા નથી, અનુભવ સિદ્ધ વાત છે. એટલે જરા ઠોસ વાત કરી છે વજન દઈ. હવે શું કરવું? અસત્સંગ પણ છે, અસત પ્રસંગો પણ છે, આત્મકલ્યાણનો વિચાર છે અને વિચાર બળ નથી. આ સ્થિતિ છે આપણી, હવે કરવું શું? આ તો એક સમસ્યા છે, આનું સમાધાન શું? આ સમસ્યાનું સમાધાન શું? આરંભ પરિગ્રહનું અલ્પત્વ કરવાથી અસત પ્રસંગનું બળ ઘટે છે. આરંભ ને પરિગ્રહ, પરિગ્રહ તો ખર્ચ વિના થતો નથી, એટલે ખર્ચો ઘટાડવાની વાત આવી, જરૂરિયાત ઘટાડવાની વાત આવી. જીવનમાં જેટલી સાદગી હોય છે એટલો પરિગ્રહ ઓછો રાખવાનો થાય છે, અને એટલો અસત્સંગ અને અસત પ્રસંગથી બચવાનું થાય છે. એટલે એને પરિગ્રહ સાથે સીધો સંબંધ છે, અને આરંભ છે એ પરિગ્રહ એકત્રિત કરવાનું સાધન છે, કારણ કાર્યનો સંબંધ છે. આરંભ કારણ છે અને પરિગ્રહ એનું કાર્ય છે. એટલે એમ કે છે એ જીવ તારે આત્મકલ્યાણ કરવું હોય તો હવે તું આરંભ પરિગ્રહનો સંકેલો કર, વાઇન્ડ અપ કર. હવે તો અત્યાર સુધી કર્યું એ કર્યું, પથારો કર્યો એ કર્યો, હવે તું સંકેલો કર. મિત્ર આમ નામ જીવન નીકળી જશે, ખબર નહીં રહે, વર્ષોના વર્ષો નીકળી જશે, તને ખબર નહીં રહે. દેવલોકમાં આરંભ નથી પણ પરિગ્રહ ઘણો છે, અને પરિગ્રહ ઉપરનું જે મમત્વ છે એ આજે નહીં તો કાલે આરંભ કર્યા વિના રહેશે નહીં. આરંભ દેખાતો નથી માટે નથી એમ ન લેવું ત્યાં. આપણો કારણ કાર્યનો સંબંધ મૂક્યો ને, ત્યારે કોઈને વિચાર આવે કે દેવલોકમાં તો પુણ્યની યોગ્ય સંપત્તિ પ્રાપ્ત છે, ત્યાં તો સંપત્તિ જ અઢળક છે, અને એની વચ્ચે જન્મ થાય છે, એને કાંઈ વેપાર ધંધો નોકરી કાંઈ પરિશ્રમ કરવો પડતો નથી, તો એને આરંભ તો નથી, તો કારણ નથી ને કાર્ય ક્યાંથી આવ્યું? કે આરંભ પડ્યો છે, એના પરિણામમાં આરંભ પડ્યો છે, અને એને ઉપરના પુણ્યવાળાની તો ઈર્ષા આવે છે ને, મને આમ હોય તો સારું, મને આમ હોય તો સારું, મને આના જેવું હોય તો સારું. અહીંયા સાયકલ ઉપર જતો હોય એને એમ થાય કે સારી, સારું એવું સ્કૂટર, સારી મોટરબાઈક સારી હોય ને તો આ પેદલ મારવાનો પરસેવો ન પડે. હાલવાવાળાને સાયકલની જરૂર લાગે કે ભાઈ ઓછા પરિશ્રમે બે ચાર માઇલ કાપી જવાય. સાયકલ ઉપર ફરતો હોય એ સ્કૂટરવાળાને જુએ, અને સ્કૂટરવાળો મોટરવાળાને જુએ. મોટર વાળો એટલે મારુતિ 800 વાળાને ઓપેલ ને જોવા માંડે ને ફોર્ડ ને જોવા માંડે. હે, આપણે ગાડી નાની છે, આ ગાડી હોય તો કંઈક આપણો પ્રભાવ વિશેષ પડે. એમ જેમ આવ્યા છે એમ ત્યાં એવું જ છે બધું. ઉપર ઉપરના પુણ્યવાળાને જોવે છે અને જીવને એમાં આરંભ પરિગ્રહની વૃત્તિ પડેલી છે. હા, મૂળ તો મૂળમાં તો ભાવ પરિગ્રહ છે જ છે. ભાવ પરિગ્રહ, પરિગ્રહ એટલે શું? ભાવ પરિગ્રહ એટલે શું સ્પષ્ટ કરીએ આપણે. ગ્રહ એટલે ગ્રહણ કરવું, પરિગ્રહ એટલે ચારે બાજુથી પકડ કરવી. કેવી? ચારે બાજુથી પકડ કરવી. કોઈ પણ પદાર્થની બહુ સારી પકડ કરવાના પરિણામ એનું નામ પરિગ્રહ. એ ભાવ પરિગ્રહ છે. અને દ્રવ પરિગ્રહ તો પુણ્યયોગ અનુસાર સંયોગ હોય એને દ્રવ પરિગ્રહ કહેવામાં આવે છે. એક અજ્ઞાનને મિથ્યાતના પરિણામમાં આખા વિશ્વને પરિગ્રહ કરવાની વૃત્તિ પડેલી છે, અભિપ્રાય પડેલો છે. કેટલો? આખું વિશ્વ તો કાંઈ નથી અભિપ્રાયમાં. શું? સમુદ્રના બિંદુ જેટલું છે આખું વિશ્વ. શાસ્ત્રકારોએ તેની ઉપમા એવી રીતે આપી છે કે આ જગતમાં અલોકાકાશ છે, એની હદ નથી. એની અંદર આ 14 બ્રહ્માંડનો જે લોક છે, 343 ઘન રાજુ એનું ક્યુબિક માપ છે, એ પરમાણુ જેવડો દેખાય. કેટલો? આખા આકાશમાં આવડો મોટો 14 બ્રહ્માંડનો લોક છે એ પરમાણુ બરાબર છે. અને એક જીવની પરિગ્રહની ઈચ્છા એમાં લોક ને અલોક બે પરમાણુ જેવડા છે. જો ડેવલપ કરવામાં આવે તો આવો ભાવ પરિગ્રહ અજ્ઞાન અને મિથ્યાત્મા પડેલો છે. અત્યારે ભલે એમ કે આટલા મળે એટલે બસ હવે મારે, પણ એ વાત ખોટી છે. કોઈને સીમા નથી. સામાન્ય ધંધો કરતા હોય ને, ધંધો મોટો થાય એટલે લિમિટેડ કંપની કરે. શું કરે? ફલાણા ફલાણા લિમિટેડ. પણ ભાવમાં અનલિમિટેડ, કોઈને લિમિટેડ નથી. એવી વાત છે. અજ્ઞાનમાં એમ જ થાય, બીજું કાંઈ થાય એમ નહીં. ત્યારે અહીંયા એમ કે છે કે જેને આત્મજ્ઞાન કરવું હોય, અને આત્મજ્ઞાન અર્થે જેને સત્સંગ કરવો હોય અને અસત્સંગને અસત પ્રસંગ ઘટાડવા હોય, એણે આરંભને પરિગ્રહનો અલ્પત્વ કરવું. ત્યાગ કરવાની વાત નથી અહીંયા, કેમ કે મુમુક્ષુની ભૂમિકા ત્યાગની નથી, પણ અલ્પત્વ કરવું અભિપ્રાયપૂર્વક. કયા અભિપ્રાયપૂર્વક? કે આત્મકલ્યાણના અભિપ્રાયપૂર્વક. જો મારે મારું આત્મકલ્યાણ કરવું હશે તો મારે અવશ્ય એના માટે સત્સંગનો સમય જોઈશે. જો હું આરંભ પરિગ્રહ વધારતો જઈશ તો મને સમય નહીં મળે, સત્સંગ માટેનો સમય નહીં મળે. એટલે જેને પ્રારબ્ધ યોગે જેટલો કોઈ વ્યવસાય હોય એને એવી વ્યવસ્થા વિચારવી ઘટે કે સત્સંગ માટે સમય પૂરતો આપણે કાઢી શકીએ. પોતાના પગ બંધાઈ જાય અને સત્સંગ માટે સમય ન રહે એવો વ્યવસાય કરવો, આત્મકલ્યાણ કરવું હોય તો. નહીં તો બધા કરે છે એ તો, અને કોઈને સમય નથી. એટલે એ વ્યવસ્થા, જેને આત્મકલ્યાણનો વિચાર કરવો હોય એને વિચારવી જ જોઈએ, અને એ વ્યવસ્થા રાખવી જોઈએ અથવા કરવી જોઈએ. પણ જોવાની ખૂબી છે. મારે એટલું બધું અમારે કામ છે, મરવાની ફુરસદ નથી. શું કે મરે નહીં પણ માંદો પડે ને તો 15 દિવસ હોસ્પિટલમાં જાય. ત્યારે કામ બધા ક્યાં ગયા હતા? ત્યારે શરીર જ કામ કરવા અશક્ત બને, અને એને ફરીને કામ કરવા માટે શક્તિ આપતી હોય તો 15 મહિનો હોસ્પિટલમાં રહેવું પડે, ત્યારે શું કરો છો? એ શરીર માટે તો તમે નિવૃત્તિ લ્યો છો, આત્મા માટે કાની ત્યાં તમે અનિવાર્યપણું જાણો છો. શું કરવા નિવૃત્તિ લ્યો છો? એમ કરવું અનિવાર્ય છે. તો શરીર માટે એ વાત અનિવાર્ય છે ને આત્મા માટે અનિવાર્ય નથી? બસ આટલો પ્રશ્ન પોતે પોતાને પૂછવા જેવો છે. બીજાને માટે આપણે કઈ કરવાની વાત નથી ને. આત્મકલ્યાણ તો પોતાનું કરવાનું છે. કુટુંબનું જવાબદારી માથે આવી હોય તો કોઈ મુકાવા નહીં આવે. પહોંચીન તો ચાલ્યો જઈશ, અને દુર્ગતિના દુઃખ ભોગવવાનો વારો આવશે તો કોઈ એ દુઃખમાંથી છોડાવા નહીં. કુટુંબવાળા આવશે ને સમાજવાળા આવશે, જેની જેની શરમ ભરી હશે એ કોઈ આવવાના નથી. એક તો સમાજની શરમ લાગે છે ને એક કુટુંબનું મમતવાળું આવે છે. સમાજની શરમ અને કુટુંબનું મમત્વ બે આત્મકલ્યાણમાં જવા માટે આડા પ્રતિબંધ છે. શું છે? અને સત્પુરુષનો ઉપદેશ એના વચન ભવભ્રમણમાં પરિભ્રમણ કરવા માટે આડા પ્રતિબંધ છે. આમ સામે સામા પ્રતિબંધ છે. જો બીજી વાત તો કૃપાળુ દેવે કરી છે કે ભવભ્રમણમાં રખડવા માટે સત્પુરુષના વચનો આડા પ્રતિબંધક છે. નહીં રખડવા દે તને. ક્યારેય તને જો એના પ્રત્યે પ્રેમ હશે તો તમે ઊંચી હશે તો વાંધો નહીં આવે. શું કહે છે કે આરંભ અને પરિગ્રહનું અલ્પત્વ કરવાથી અસત પ્રસંગનું બળ ઘટે છે. કેમ કે પછી એને નિરસતા આવી ગઈ કે આ આરંભ ને પરિગ્રહને લઈને મારો સમય બગડે છે, મારો રસ એમાં રેડાય છે, હું આખે આખો એમાં ખોવાઈ જાઉં છું, આ મારે ઓછું કરી નાખવું. બને તેટલો સંક્ષેપ કરવાનો અભિપ્રાય છે. એ પ્રવૃત્તિ સંક્ષેપ કરવામાં આવે છે અને આવવી જ જોઈએ. કૃપાળુદેવ એક જગ્યાએ મુમુક્ષુને પ્રશ્ન પૂછ્યો છે કે જો તારું આજીવિકા ચાલે, પેટ ભરાય એટલી જો વ્યવસ્થા થઈ ગઈ હોય પુણ્યના યોગે, પૂર્વ પુણ્યના યોગે, અકલ હોશિયારી છે ને પૂર્વ પુણ્યના યોગે, તો હવે પછી તું શું કરવા કરે છો? એમ તું તારા આત્માને પૂછી લે કે હવે શું કરવા તારે આ સમય બગાડવો છે. જે મનુષ્ય ભવનો સમય આત્મકલ્યાણ માટે અમૂલ્ય છે એવો સમય તારે શા માટે બગાડવો જોઈએ? હા, કોઈ તારી પરિસ્થિતિ નબળી હોય તો જુદી વાત છે, તો એના માટે તને કોઈ ફોર્સ કરતા નથી. પણ જ્યારે પરિસ્થિતિમાં એવું નથી તો પછી કોના માટે ને શું કરવા, આ પ્રશ્ન પોતે પોતાની જાતને અવશ્ય અવશ્ય પૂછવો જોઈએ. કેમ કે શુભનું ફળ પરિગ્રહ છે. શુભનું પુણ્યનું ફળ શું છે? પરિગ્રહ છે. એટલે જેને કાર્યની રુચિ છે એને કારણની રુચિ અવશ્ય છે. હું તો આપણે સિદ્ધાંત ચાલી ગયો. કાર્યની રુચિ છે એને કારણની રુચિ છે. એ સંબંધમાં એક બહુ સારો વિચાર છે. એ વિચાર એવો છે કે પરિણામમાં શુભનું મૂલ્યાંકન અજ્ઞાન ભાવે જીવે ઘણું કર્યું છે, શુભ ભાવનું મૂલ્યાંકન ઘણું કર્યું છે, સમજણ નથી એની અંદર, બીજું કાંઈ નથી, અણસમજણ છે કર્યું છે. સમજણની વાત એવી છે કે જે પરિણામો શુભમાં લાગે છે એ જ પરિણામોથી જો એ આત્મામાં પરિણામો એ લગાવે અને આત્મ પરિણામો કરે તો ત્રણ લોકનો નાશ થાય. અહીં તો શું થશે, બહુ શુભ છે, દેવ થશે, દેવલોકમાં જશે અને પછી ત્યાંથી એકેન્દ્રીમાં જશે. શું ફાયદો કાઢ્યો? એ પાછું દુઃખમાં ધકેલાઈ જશે, દુઃખમાં એટલે દુઃખની ખીણમાં એવો ઊંડે વિયો જશે, પત્તો નહીં લાગે. આવી પરિસ્થિતિ છે. અણસમજણથી જીવ કરે છે. એ જ પરિણામો છે, જે પરિણામોથી શુભ પરિણામો થાય છે, જે પુરુષાર્થથી, એ જ પુરુષાર્થને પલટાવીને એને આત્મ પરિણામો કરવાના. એટલે શુભની રુચિ મૂકતો નથી અને એવી જે શુભની રુચિ છે એની બીજી સાઈડ એવી છે કે આત્માની અરુચિ છે એમાં, કેમ કે અનાત્મરુચિ છે. અનાત્મરુચિ આત્મરુચિથી હંમેશા હંમેશા વિરુદ્ધ હોય છે. એ ખ્યાલ નથી, અણસમજણમાં એ ખ્યાલ નથી. આનંદ ઘનજીએ ગાયું છે, દ્વેષ અરોચક ભાવ, એમણે વળી એક્સપોઝ કરી અરુચિને કે આત્માની અરુચિ એ તને તારા આત્મા પ્રત્યેનો દ્વેષ છે, દ્વેષ અરોચક ભાવ, એવું પદ લખ્યું છે. ત્યાં સુધીની વાત છે, શુભની રુચિ, પુણ્યની રુચિ, પુણ્યના ફળની રુચિ, એ આત્માની અરુચિ છે અને તે આત્મા પ્રત્યેનો દ્વેષ ભાવ છે. એ નિજ પરમાત્મા પ્રત્યેનો દ્વેષ ભાવ છે. પછી એ આત્માની સુગતિ કેવી રીતે થાય, કેવી રીતે થાય, એના ફળમાં દુર્ગતિમાં જાય જાયને જાય. શુભની રુચિ એવા પ્રકારે હોય છે કે જે આમ તો અનાદિની જે પર રુચિ છે એમાંથી પાપ ભાવ ઘટે છે અને જે કાંઈ શુભ ભાવો થાય છે, જે કાંઈ શુભ ભાવો થાય છે એને ગોઠે છે ને ગમે છે. શું થાય છે, કસાયની મંદતા એને રૂચે છે. આત્માના આનંદ અને શાંતિથી અજાણ એવા જીવને એવું થાય છે. શું અજાણ પણ આનંદ એને થાય છે, ભલે પરમ સત્સંગમાં આવ્યો પણ અહીંયા કેમ રૂચે છે, તમે સ્વભાવમાં કેમ રૂચે છે, તને આત્મશાંતિની લગ્ન લાગવી જોઈએ. એ લગ્ન નથી, એટલે રોકાઈ ગયો છે એવું બને છે. અને પરમ સત્સંગ તો એ તો પુણ્યનું ફળ છે. ખરેખર તો એ પરમ સત્સંગમાં જે આત્મબોધ મળે છે એ બોધને અંગીકાર કરવાનો પુરુષાર્થ કરે ત્યારે જ પરમ સત્સંગ ગણાય. એમાં શુભની રુચિ હોય નહીં, એને શુભની રુચિ ન હોય, પણ જેને એવી વાત તો મળે છે છતાં પણ આત્મશાંતિની લગ્ન લાગતી નથી એ શુભ ભાવમાં રોકાય છે, એ શુભની રુચિને કારણે રોકાય છે અને આત્મકલ્યાણથી વંચિત રહી જાય છે. પરમ સત્સંગનો યોગ હોવા છતાં પણ એ આત્મકલ્યાણથી વંચિત રહી જાય છે એવું બને છે. આત્માના ગીત ગાવા જેવા છે, પોતાના આત્માના પોતાનું કરવા જેવું છે એમ લેવું. આખરમાં પર એ પર છે ને સ્વ એ સ્વ છે, સ્વમાં જવા માટેનો પુરુષાર્થ કરવો, સ્વ તરફનો પુરુષાર્થ કરવા યોગ્ય છે. સિદ્ધાંત તો એક છે, સિદ્ધાંત બદલતો નથી કોઈના પણ માટે. મારા માટે શું તીર્થંકર પરમાત્મા હોય, શું કોણ તીર્થંકર દેવ પરમાત્મા હોય તો પણ કોઈના પણ માટે સાક્ષાત પરમાત્મા હોય તો પણ આત્મા મુખ્ય છે, બધે આત્મા મુખ્ય છે. આત્મલક્ષે જે કાંઈ થાય તે થવું ઘટે છે, આત્મલક્ષ છોડીને કાંઈ પણ કર્તવ્ય નથી. આ વચ્ચે શુભભાવ આવ્યા વિના રહેશે નહીં. આત્મશાંતિનું ફળ શુભ ભાવના રાડા ઉપર હોય છે. રાડું આવે ને, સારું અનાજ થાય, બાજરો આવે ને મોટે દાણાનો, એક ગુંડામાંથી એક એક કિલો બાજરો નીકળે, કેટલો આવડું મોટું ગુંડું હોય અને આવું જાડું હોય, એક કિલો બાજરો નીકળે. એક કિલો બાજરો એનું કંઈ ઝાડ તો થતું નથી, એ તો બાજરાનો થોડો હોય ખાલી એક સિંગલ દાંડી ઉપર, એમાં તાકાત હોય તો એક કિલો રહીએ ને, એનું રાડું જાડું હોય તો વચ્ચે આવશે. હું આત્મકલ્યાણ કરવા જઈશ તો વચ્ચે શુભભાવ આવ્યા વિના રહી નહીં. પણ ખોડ તો પીરિયન જ ખાય, અનાજ માણસ ખાય, અનાજ પાકે એ માણસ ખાય, ખોડ કાંઈ માણસ ખાય નહીં. એનું ગોડાઉન ભર્યું હોય પણ એ બળદિયાને ખવડાવી દે, શું એ ખેતી કરતા હોય બળદિયાને ખવડાવી દે, કાવેચી નાખાય. એમ વચ્ચે સ્વભાવ આવે પણ તારી દ્રષ્ટિ આત્મકલ્યાણને આત્મશાંતિ ઉપર હોવી જોઈએ. સ્વભાવ ઉપર, સ્વભાવના ફળ ઉપર વજન બિલકુલ નહીં હોવું જોઈએ. શું શું કહે છે? આરંભ પરિગ્રહનું અલ્પત્વ કરવાથી અસત પ્રસંગનું બળ ઘટે છે, અસત પ્રસંગો ઘટી જશે. જેટલો વેપાર ધંધો વધારે એટલા લફરા અસત પ્રસંગમાં રોકાવાના વધારે. એ તો બધાને અનુભવ ગમ્ય છે ને, એ કંઈ સમજાવવું પડે એવું નથી. પછી કે સત્સંગ માટે અમને ટાઈમ મળતો નથી, ક્યાંથી મળે? માટે એ અહીંયા કાપ મૂકી દો, ત્યાં આગળ કાપ મૂકી દો. અસત્સંગના આશ્રયથી સત્સંગના આશ્રયથી એમ છે વાત, શું અસત્સંગનું બળ ઘટે છે. સત્સંગ કરવાથી એમ ન લીધો, સત્સંગના આશ્રયથી. આશ્રય એટલે શું? જેનો આધાર લેવો કે મારા આત્મકલ્યાણ માટે કોઈ આધારવાળી વાત હોય, કોઈ આધારનો પ્રસંગ હોય તો તે સત્સંગનો છે. અને એનો આશ્રય ત્યારે કર્યો કહેવાય કે એ સત્સંગમાં પ્રાપ્ત બોધ હોય, તેનું અમલીકરણ કરે ત્યારે, ત્યારે એણે સત્સંગને આશ્રય કર્યો કહેવાય, સત્સંગનું આરાધન કર્યું કહેવાય, સત્સંગની ઉપાસના કરી કહેવાય. તો કહે છે કે સત્સંગના આશ્રયથી અસત્સંગનું બળ ઘટે છે. એટલે એવી રીતે જે સત્સંગ કરે, આશ્રય કરે એવી રીતે, એ તો જરૂર આરંભ પરિગ્રહ અસત્પ્રસંગ અને અસત્સંગ ઉપર કાપ મૂક્યા વિના એમ કેવું છે. એને એ જ વિચાર આવે, પહેલો વિચાર એ આવે. કે આત્મજ્ઞાન માટે સત્સંગ કરવો જરૂરી છે, તો સત્સંગ માટે મારે બીજે બધે કાપ મૂકવો પડશે. અને આરંભ પરિગ્રહ ઉપર કાપ મૂકે એટલે જરૂરિયાત ઉપર કાપ મૂક્યા વિના કરીએ નહીં. આના વગર પણ ચાલશે, આના વગર પણ ચાલશે, આના વગર પણ ચાલશે. પછી એમ જ લેવા માંડે, મારે આના બધા વગર ચાલશે. મારે આત્મજ્ઞાન જોઈએ અને એના માટે મારે બધા વગર ચાલશે. એક જગ્યાએ લખ્યું છે કૃપાળુદેવે કે મુમુક્ષુને અમુક વસ્તુ વિના ન ચાલે તેવું હોવું જોઈએ નહીં. અમુક વસ્તુ વિના મારે નહીં ચાલે એવું જ્યાં સુધી છે ત્યાં સુધી એને એનું બંધન છે, એ બંધનમાંથી મુક્ત થઈ શકે એમ નથી. મુમુક્ષુ એટલે મુક્ત થવા માગે છે એની વાત છે. મુક્ત થવા વાળાને આના વગર ન ચાલે એ વાત ક્યાંથી આવી? એ વાત એ વસ્તુ હોવી જોઈએ. શું કહ્યું કે સત્સંગના આશ્રયથી અસત્સંગનું બળ ઘટે છે અને અસત્સંગનું બળ ઘટવાથી આત્મવિચાર થવાનો અવકાશ પ્રાપ્ત થાય છે. અસત્સંગ તરફના પરિણામો જ ઘટી ગયા ત્યારે આત્મકલ્યાણના વિચારો વિશેષપણે પ્રાપ્ત થવાનો, આત્મકલ્યાણના વિચાર પ્રાપ્ત થવાની જગ્યા આપોઆપ થઈ જાય છે. નહીં તો ઓલામાંથી છૂટે જ નહીં. પરિણામ લાગ્યા જ કરે, એક પછી એક ઉદયની હારમાળા ચાલુ છે. આઠે કર્મનો ઉદય નિરંતર ચાલે છે. બપોરે ચર્ચામાં આવ્યું ને, આઠે કર્મનો ઉદય ઇન સિક્વન્સ, બધા લાઈન ક્યુમાં ઊભા છે કર્મો બધા. ઉદય ચાલે ચાલે ચાલ્યું જ આવે છે. કોઈ સંસારી જીવને આઠે કર્મનો ઉદય ન હોય એવો એકે જીવ નથી. હવે એમાંથી આત્મકલ્યાણનો વિચાર જીવ કરતો નથી એટલે એમને એમ રખડ્યા કરે છે. જે આત્મકલ્યાણનો વિચાર કરે છે એમાંથી જુદો પડે છે એમ કહેવું છે. અને જુદો પડે ત્યારે એ સત્સંગને આરાધે છે, સત્સંગને ઉપાસે છે, અસત્સંગને ઘટાડે છે. અસત્સંગનું બળ ઘટવાથી આત્મવિચાર થવાનો અવકાશ પ્રાપ્ત થાય છે અને આત્મવિચાર થવાથી આત્મજ્ઞાન થાય છે. જેને જેને આત્મજ્ઞાન થયું તે બધાને આત્મકલ્યાણનો વિચાર થવાથી થયું છે. આત્મકલ્યાણનો વિચાર ન હોય ને સીધું કોઈને આત્મજ્ઞાન થાય કે અમને સાક્ષાત્કાર થઈ ગયો છે એ વાતમાં કાંઈ માલ નથી. આત્મકલ્યાણનો વિચાર એ આત્મકલ્યાણની પૂરી ગરજવાનને હોય છે. કોને? પૂરી ગરજ. પૂરી ગરજ એટલે અનકન્ડિશનલ આત્મકલ્યાણ કરી જ લેવું છે, એમાં મારી કોઈ શરત નહીં. કેમ કે એ ચીજ એવી છે કે સર્વ ક્લેશથી અને સર્વ દુઃખથી મુક્ત કરાવે છે. તો એટલું મોટું જેનું ફળ હોય એની સામે તમારી તૈયારી તો એવી જ હોવી જોઈએ ને કે કોઈ પણ ભોગે મારે લેવું છે. અમુક શરતે લેવું છે એમ નહીં, કોઈ પણ ભોગે લેવું છે. ભગવાનની પ્રતિષ્ઠાને એવું બધું હોય છે ને ત્યારે બોલી લેવાતી હોય છે. એમાં એવો વિચાર હોય ને આ બોલી લેવાની છે આપણે, પછી એમાં પાછું વાળીને ગણતરી નથી કરવાની કે આટલા થઈ ગયા ને આટલા થઈ ગયા. કેમ? ભગવાનને બિરાજમાન કરવાના છે. કેમ? ભગવાનને બિરાજમાન કરવાના છે. એમ અહીંયા આત્મ ભગવાનને બિરાજમાન કરવાના છે, એમાં ગણતરી કરવાની હોય નહીં કે આ શરતે થાય. અનકન્ડિશનલ કોઈ પણ ભોગે. જેના ફળમાં ભગવાન સ્વરૂપ પોતે થઈ જાય એમાં શરત શું હોય શકે? સવાલ જ પેદા નથી થતો. હા, એનું મૂલ્ય કોઈ રીતે થઈ શકતું હોય તો માણસ શરત કરે, ભાઈ આટલો એની કિંમત છે. ભાઈ રૂપિયામાં રૂપિયાનો માલ લ્યો, બહુ બહુ તો તમે રૂપિયાનો હવા રૂપિયા લ્યો, 1.5 રૂપિયા લ્યો, 2 રૂપિયા લ્યો, પણ પછી તો હવે હદ હોવી જોઈએ ને? એમ નથી. આમાં આમાં તો એનું કોઈ મૂલ્ય જ થાય એવું નથી. એમ કે શું કે છે અહીંયાજી, કે એ આત્મજ્ઞાનથી નિજ સ્વભાવ સ્વરૂપ સર્વ ક્લેશ અને સર્વ દુઃખથી રહિત એવો મોક્ષ થાય છે, એ વાત કેવળ સત્ય છે. શું કીધું? કે જે આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરવી છે તે નિજ સ્વભાવ સ્વરૂપ છે આત્મજ્ઞાન. આમ તો મોક્ષની મોક્ષમાં એ લખ્યું છે. મોક્ષ કેવો છે? કે નિજ સ્વભાવ સ્વરૂપ અસ્તિથી નાસ્તિથી સર્વ ક્લેશ અને સર્વ દુઃખથી રહિત છે એવો જે મોક્ષ, તેની પ્રાપ્તિ થાય છે, મોક્ષ થાય છે. અને એ વાત પણ કેવળ સત્ય છે. સત્ય છે એમને, એ વાત કેવળ સત્ય છે. એમાં રંચ માત્ર ક્યાંય ફેરફાર નથી. જો ક્યાં ક્યાંની ક્યાં લિંક જોડી છે, એક આત્મકલ્યાણની ભાવના કહો, આત્મકલ્યાણનો બળવાન વિચાર કયો, બે એક જ વાત છે. આત્મકલ્યાણની ભાવના એટલે આત્મકલ્યાણના અભિપ્રાયપૂર્વકનો બળવાન વિચાર. આત્મકલ્યાણ કરવાના અભિપ્રાયથી બળવાન વિચાર આવ્યો એનું નામ આત્મકલ્યાણની યથાર્થ ભાવના. એના ફળમાં એને લઈને સત્સંગ થશે, અસત્સંગ ઘટશે. એ ભાવનાને કારણે સત્સંગ વધશે, સત્સંગનો આશ્રય થશે, ઉપાસના થશે, એટલે સત્સંગમાં પ્રાપ્ત બોધનું અમલીકરણમાં આવીશ, આત્મજ્ઞાનની પ્રાપ્તિ થશે. આત્મજ્ઞાન થવાથી નિજ સ્વભાવ સ્વરૂપ એવો જે મોક્ષ કે જેમાં સર્વ ક્લેશ અને સર્વ દુઃખનું રહિતપણું છે એવા મોક્ષની પ્રાપ્તિ થશે. એટલે જે મુમુક્ષુએ ધ્યેય બાંધ્યું છે એ ધ્યેયની અવશ્ય પ્રાપ્તિ થશે એમ કહીને એની ગેરંટી આપી કે એ વાત કેવળ સત્ય છે. એ વાત કેવળ સત્ય છે, નક્કર સત્ય છે. પોતે 28મા વર્ષે આ પત્ર લખે છે. 28મા વર્ષના અત્યારની ઉંમરના છોકરાઓને જોઈ લેવા. હા, મોક્ષની ગેરંટી આપે છે. મોક્ષ માટે ગેરંટી આપે છે. બોલો, કેવું ચોખ્ખું હશે જ્ઞાનમાં મોક્ષ પદ? પોતાનું મોક્ષ પદ કેવું ચોખ્ખું હશે? એમ છે ને કે આત્મજ્ઞાન થાય છે ત્યારે સમકિત એટલે સમ્યક દર્શન થાય છે. સમ્યક દર્શનમાં નવ તત્વની શ્રદ્ધા પણ વગર વિચારે અભેદ ભાવે થઈ જાય છે. એ નવ તત્વોની અંદર એક મોક્ષ તત્વ છે ને, સમનિદ્રાને મોક્ષ. એ મોક્ષની શ્રદ્ધા એટલે શું? કે જેવું આત્મજ્ઞાન થયું કે મારો મોક્ષ નિશ્ચિત છે એવી પણ શ્રદ્ધા થઈ ગઈ. પોતાના મોક્ષની શ્રદ્ધા થાય છે. અને એમને પેલા નમસ્કાર વચનની અંદર લખ્યું છે શું? કે નિશ્ચય નહીંથી શ્રદ્ધા અપેક્ષાએ કેવળ જ્ઞાન વર્તે છે. કેવળ જ્ઞાન કયો કે મોક્ષ કયો? કેવળ જ્ઞાન કેટલું લખ્યું છે, કેટલા જોરથી લખ્યું છે, મુખ્ય નહીંના હેતુથી. એ આત્મજ્ઞાન થતા પોતાનું મોક્ષ પદ હાથમેતમાં દેખાય છે એટલે એને શંકા પડતી નથી. એ પોતે પોતાનું મોક્ષ પદ જોવે છે એટલે લખે છે 28મા વર્ષે એ વાત કેવળ સત્ય છે એમ અંદરથી નથી લખતા. એક એક વાતની અંદર એમનો જે પોતાનો અનુભવ છે એ અનુભવથી ભરેલી વાત છે. આખી એમને અનુભવ થાય છે એ વાત છે એમને. આગળ એ પત્ર તો આગળ આવી ગયો નમસ્કાર વચનનો, પણ એ બધું તો 24મા વર્ષે સંકેત થયું ત્યારે થઈ ગયું. વાત ભલે વહેલી મોડી કરી હોય પણ સંકેત થયું ત્યારે બધું થઈ ગયું. આટલો મોટો ફાયદો દેખાય તો જીવ છોડે નહીં. જીવ સ્વભાવે વાણીઓ છે, વાણીઓ ફાયદો છોડે એટલે મૂકે નહીં, મૂકે ના. ગાંધીજીએ વેપારીઓને એક સૂત્ર આપ્યું, ગ્રાહકમાં પરમેશ્વરને જોવો. એટલે શું કે ગ્રાહક તમને નફો કરાવે છે. બધા ગ્રાહકની લાચારી કરે છે કે નથી કરતા? જે દુકાને ચડે એને પરમેશ્વર જોવે એનો અર્થ શું? કે તમને એ ફાયદો કરાવે છે. તો આ તો તમને સાક્ષાત પરમેશ્વર પદ મળે એવો ફાયદો છે. તો કેટલી તૈયારી હોવી જોઈએ. વાણીઓ એને સમજાવવું પડે નહીં, એને સમજાવવું છતાંય ન સમજો તો એ વાણીઓ નથી. આવી વાત છે. તારા મતલબની વાત, તારા પ્રયોજનની વાત તું ન સમજે એ વાત કેમ બને? જીવના સ્વભાવમાં જ નથી. જૈન દર્શનની અંદર કોઈ પણ સંપ્રદાયના આત્માઓ અને મહાત્માઓ થયા, આત્માઓ આવીને મહાત્માઓ થયા ગૌતમ ગણધર સ્વામીની જેમ, એનું કારણ આ છે કે દરેકને એમ સમજાવું કે આ તો મારા આત્માની વાત છે, અમે સંપ્રદાયને ક્યાં વચ્ચે લાવવાની જરૂર છે? તો મારા આત્માના કલ્યાણની વાત છે, મારા પરમ કલ્યાણની વાત છે. પછી એની પાછળ હું દોડું નહીં તો એ કેમ બની શકે? તો હું એમ કહેવાની જરૂર જ નથી, એની પાછળ લાગ્યા વિના રહીએ નહીં. બહુ મોટું ફળ છે. એક સોગાનીજી લખે છે કે શાસ્ત્રમાં જીવ મુક્તિને બહુ વખાણી છે, મુક્તિની પ્રશંસા બહુ કરી છે કે હા કેટલા ગુણ પ્રત્યે, કેટલું સુખ, કેટલો પરમાનંદ, કેટલી શાંતિ, અનહદ, બધું અનહદ. હે ગુરુદેવ, એ ગુરુદેવના નામે ખતવે છે તો ભક્તિ કરતા જાય છે આગળ લખતો. હે ગુરુદેવ, શાસ્ત્રમાં જે ભક્તિને આટલી વખાણી છે એને સહજ માત્રમાં પ્રાપ્ત થાય એવી પરિસ્થિતિ ઊભી થાય તો ગુરુદેવ તમારા કૃપાનું ફળ છે, બીજું કાંઈ નથી આમાં. તમારા કૃપાના ફળથી એ મુક્તિ સહજ માત્રમાં અમે જોઈ રહ્યા છીએ. અમારી વાહ, અમારી પણ મુક્તિ થઈ રહી છે. નહીં તો એમ લાગે કે આ તો બહુ જંગલમાં જાય, જોગી જોગતા થાય અને મુક્તિ મળે, પણ આ તો ક્યાં અત્યારે અહીંયા ખાતરી થઈ ગઈ. બધા સંયોગો એમને એમ છે, ગ્રસ્તના કૃપાળુ દેવ ગ્રસ્તમાં છે, એ પણ ગ્રસ્તમાં થઈ ગઈ, મુક્તિ થઈ ગઈ. એવી પ્રતીતિને એટલો વિશ્વાસ અંદરથી આત્મામાં પ્રકાશિત થાય છે, જન્મે છે. ત્યારે એમ લખે છે કે આ વાત કેવળ સત્ય છે, આટલી જે વાત કરી એ પરમ સત્ય છે, એમાં કાંઈ વિવાદની જગ્યા નથી. એવી રીતે વાત કરે છે. પછી આગળનો વિષય લેશે.